నిత్యం జాయంతి యోగిన కామద మోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాను మంగళం కుల్కొండారి విజయేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వామి భూత్యా చకాస్తే స్వాహాయ భవాయ సర్వమా.
సమయసార్ భగవాన్ కుంకుందాచార్య రచిత సమయసార్ તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ અને પંડિત જયચંદજી છાબડા ના ભાવાર્થ એ બધાનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં કર્તા કર્મ અધિકારની ગાથા 73મી ચાલે છે. 73મી ગાથામાં આપણે પૂજ્ય ગુરુદેવે આ ગાથા ઉપર જે પ્રવચનમાં જે કહ્યું છે એના અંશો આપણે પ્રવચન રત્નાકરમાંથી કરી રહ્યા છીએ. એમાં પ્રવચન રત્નાકર ભાગ 4 એના પાના નંબર 60 ઉપર આપણે એ વાત લીધી કે હું કઈ રીતે શુદ્ધ છું એની વાત લીધી. એમાં સૌથી મહત્વની જો કઈ વાત આવી હોય તો એ વાત આવી કે ભગવાન આત્મા અનુભૂતિ માત્રપણાને લીધે શુદ્ધ છે. અનુભૂતિની પર્યાયની વાત નથી, અનુભૂતિ પર્યાયમાં થાય છે. જે પર્યાય અનુભવે છે ભગવાન આત્માને એની અહીંયા વાત નથી કરવી, પણ એ ભગવાન આત્મા અનુભૂતિમાં આવે એવો છે અને અનુભૂતિમાં આવે એવો જ છે, બીજું કંઈ નથી, એટલે શુદ્ધ છે. અનુભૂતિ માત્ર, બીજું કંઈ નથી, ભગવાન આત્મા અનુભૂતિમાં આવે એ સિવાય બીજું કંઈ નથી, એટલે અનુભૂતિ માત્રપણાને લીધે હું શુદ્ધ છું. અને આમ કહ્યું ત્યારે સાથે એ વાત સમજાવી કે જે પર્યાય છે એ પર્યાયના ષટકારકો, એ પર્યાયના ષટકારકો તો ક્યાંય દૂર રહી ગયા, એ ષટકારકો રૂપે પોતે નથી થતો. એટલે પર્યાયનો એ કરતા પણ થતો નથી, પર્યાય એનું કાર્ય પણ નથી, પર્યાય એનું સાધન પણ નથી. એટલે જે પર્યાય થાય એને માટે એ પોતે સાધન પણ નથી થતો અને એ પર્યાયનો લાભ એને નથી મળતો, એટલે કે એનું સંપ્રદાન પણ નથી, એનું અપાદાન નથી, એમાંથી પર્યાય નથી ઉત્પન્ન થઈ. પર્યાય પર્યાયને કારણે પર્યાય ઉત્પન્ન થઈ છે અને પર્યાયનો આધાર પણ એમ જ છે કે પર્યાયનો જ આધાર છે, એ કે દ્રવ્યના આધારે પર્યાય થઈ છે એમ નથી. કેમ કે દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ રહેવા વાળું છે અને જો એનો આધાર હોય તો શુદ્ધ નિર્મળ પર્યાય જ થાય, પણ જીવને તો વિભાવ પર્યાય થાય છે ને. એટલે પર્યાય એ ભગવાન આત્માથી ભિન્ન છે, ત્રિકાળી જેવું સ્વરૂપ છે એનાથી ભિન્ન છે, એ શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે અને એ સ્વરૂપ એવું છે કે જે અતિન્દ્રિયપણે અનુભવમાં આવે. એટલે એવા શુદ્ધ ભગવાન આત્માને અહીંયા એમ કહ્યું કે અનુભવ માત્રપણાને લીધે હું શુદ્ધ છું. એવા અનુભવ માત્રપણાને લીધે હું શુદ્ધ છું એ વાત આપણે લીધી. હવે એના પછી આગળ અહીંયા કહે છે 61મા પાના ઉપર કે એવા દ્રવ્યનો જ્યારે આશ્રય કરવામાં આવે ત્યારે શું થશે, આશ્રવો મટી જશે. એટલે અહીંયા બીજા પેરેગ્રાફમાં વચ્ચે કહે છે કે જેમ જેમ દ્રવ્યનો આશ્રય વધશે તેમ તેમ આશ્રવ મટી જશે અને એની રીત અને પદ્ધતિ છે એ જ રીતે એ ભગવાન આત્માનો અનુભવ કરી શકાય. બીજી રીતે એ કરવા જઈશ તો કંઈ પ્રાપ્ત થશે નહીં. પૂર્ણ આનંદનો નાથ આત્મા અભેદ એટલે ભેદ વિનાનો, એક એટલે અખંડ ચૈતન્યમય ભગવાન છે, જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે અને એ જ્ઞાન સ્વરૂપ છે, અનુભૂતિ સ્વરૂપ છે અને એ અતિન્દ્રિયપણે અનુભવાય છે. એનું ત્રિકાળ ટકતું જીવન તે એનું સત્વ તત્વ છે. એનો સ્વીકાર છોડી અને જો તું નિમિત્ત અને રાગ અને ભેદમાં અટકીશ, શુભ ભાવમાં અટકીશ અને ભેદમાં અટકીશ તો પછી આશ્રવ રોકાશે નહીં, મિથ્યાત્વવાદી આશ્રવ થશે પરંતુ વિતરાગતારૂપ ધર્મ નહીં થાય. એટલે આશ્રય ત્રિકાળી શુદ્ધ દ્રવ્યનો કરવાનો છે. જે પહેલા કહેવામાં આવ્યું કે હું આ પ્રકારે શુદ્ધ છું એવું શુદ્ધ દ્રવ્ય એનો આશ્રય કરવાનો છે, એટલા માટે એ શુદ્ધ દ્રવ્યને આપણે સમજીએ છીએ. શુદ્ધ દ્રવ્ય છું, શુદ્ધ દ્રવ્ય છું એમ જ્યાં સુધી અંતરમાં વાત નહીં આવે ત્યાં સુધી એનો આશ્રય પણ નહીં થાય. એટલે કે આત્મા શુદ્ધ છે એમ કહેવા કરતા હું શુદ્ધ છું એની દ્રઢતા કરવી. આગળ પણ અહીંયા કહે છે કે એ બધા પર્યાયના સટકારકની પરિણતિથી ભિન્ન આખું ચૈતન્યનું દળ ભગવાન આત્મા શુદ્ધ છે અને એને વિષય કરનારી દૃષ્ટિ, એટલે એવા શુદ્ધ ત્રિકાળી નાયકની દ્રષ્ટિ, એનું લક્ષ કરનારી દ્રષ્ટિ, એના તરફ ઢળનારી પર્યાય, એ પણ એમાં સમાતી નથી. એમ કહ્યું છે ને કે એને વિષય કરનારી દ્રષ્ટિ પણ એમાં સમાતી નથી, એટલે કે એ એનાથી જુદી રહે છે, એ એમાં ભળી જતી નથી. એ એક સમયની પર્યાય છે કે જે એવા શુદ્ધ ચેતન ભગવાન આત્માનું લક્ષ કરે છે અને એનું લક્ષ કરે છે. એ લક્ષ કરવાવાળી જે પર્યાય, જ્ઞાનની પર્યાય, એ ક્ષણિક છે, એ પણ એમાં સમાતી નથી. એનાથી પણ જુદો ભગવાન આત્મા ત્રિકાળ એક શુદ્ધ છે એમ ભગવાનને એ જ્ઞાનની પર્યાયમાં જેણે જોયો છે એનું જીવન ફરી જાય છે. એ સમકીતિ થાય છે, સમ્યક દ્રષ્ટિ થાય છે અને વારંવાર એવા પોતાના સ્વરૂપનો અનુભવ કરવા માટે તે પ્રવર્તે છે. એને એમ જ થાય છે કે હવે ક્યારે હું મારા સ્વરૂપમાં જાઉં. એટલે આ બધા શુભાશુભ ભાવોથી એ સહજપણે નિવર્તે છે, આશ્રવોથી નિવર્તવાનું એને સહજપણે થઈ જાય છે. એક વખત સમ્યક દર્શન થાય પછી દ્રષ્ટિ બદલાઈ જાય છે, પછી ક્યાંય કોઈ વસ્તુનું આકર્ષણ રહેતું જ નથી. અહીંયા એ વાત કરે છે કે એક સમયની પર્યાયનું લક્ષ છોડી ત્રિકાળી એક શુદ્ધ અનુભૂતિ સ્વરૂપ ચૈતન્ય ભગવાનના લક્ષ્યે પરિણમન કરે છે ત્યારે મિથ્યાત્વનો નાશ થઈ સમ્યક દર્શનની વિતરાગી પરિણતિનો ઉત્પાદ થાય છે. અને આ જેને નથી સમજાતું એને પછી એ ક્રિયા તરફનો ઝુકાવ હોય છે. ક્રિયા દ્વારા ધર્મ નથી, શુભ ભાવ દ્વારા પણ ધર્મ નથી. એ બધું સાધકને હોય છે પણ એ ધર્મ નથી, એના પુરુષાર્થની નબળાઈ છે. એનો સાચો પુરુષાર્થ તો પોતાના સ્વરૂપમાં રહેવાનો છે અને એની અપેક્ષાએ જો વિચાર કરવા જઈએ તો કોઈ પણ પ્રકારનો શુભ ભાવ આવે એ એના સાચા પુરુષાર્થથી નીચો છે, નબળો છે, એ અટકવાનું સ્થાન છે. સાચો શુદ્ધ નિર્મળ ઉગ્ર પુરુષાર્થ તો પોતાના સ્વરૂપમાં રહેવું એ જ છે અને એ સિવાય જે કંઈ શુભ ભાવ આવે, દયા દાન વ્રતના ભાવ આવે, પૂજા ભક્તિ વિનયના ભાવ આવે, તો પણ એ બધા શુભ ભાવ છે, તે પેલા પુરુષાર્થ જેવા નથી. એ બધો શુભ ભાવ છે અને બંધનું કારણ છે. જ્યારે સાચો પુરુષાર્થ સ્વરૂપમાં રહેવાનો જે છે એ અબંધનું કારણ છે. એટલે અહીંયા આ છ કારકોની વાત કરતા આવે કહે છે કે આમ છ કારકોના સમૂહની પ્રક્રિયાથી પાર જે નિર્મળ અનુભૂતિ સ્વરૂપ ત્રિકાળ શુદ્ધ ચૈતન્ય ભગવાન છે એ હું છું તે ભૂતાર્થ છે. 11મી ગાથામાં ભૂતાર્થની વાત આવી હતી કે ભૂતાર્થ છે તે જ સત્યાર્થ છે, તે જ આશ્રય કરવા લાયક છે. એટલે એવો આ દ્રષ્ટિનો વિષય ભૂતાર્થ ભગવાન આત્મા છે અને એનું લક્ષ કરતા જે પર્યાય થાય છે તે અલૌકિક આનંદ અને સુખ અને શાંતિની પર્યાય થાય છે. એ સમ્યક દર્શનની પર્યાય છે, સમ્યક જ્ઞાનની પર્યાય છે અને એમાં વિશેષતાથી સ્થિરતા થતાં એ સમ્યક ચારિત્રની પર્યાય થાય છે. હવે 62મા પાના ઉપર અહીંયા બીજી એક વાત મહત્વની લીધી છે. ત્રીજા પેરેગ્રાફમાં અહીંયા કહે છે પાના નંબર 62 ઉપર કે ધવલમાં આવે છે કે શ્રુત જ્ઞાન કેવળ જ્ઞાનને બોલાવે છે. શ્રુત જ્ઞાન કેવળ જ્ઞાનને બોલાવે છે, કેમ કે કેવળ જ્ઞાન થયું નથી ત્યાં સુધી જે માર્ગ છે ને, જે ધર્મ છે ને, મોક્ષનો માર્ગ, એ કયા પ્રકારે છે? તો કે ભાવશ્રુત રૂપે છે, કે ભાવશ્રુત રૂપે આખો માર્ગ છે. તો એ ભાવશ્રુત રૂપે જે માર્ગ છે એમાં એ આગળ વધતા વધતા એ કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. એટલે એમ કહ્યું કે શ્રુત જ્ઞાન કેવળ જ્ઞાનને બોલાવે છે, અર્થાંત સમ્યક મતિશ્રુત જ્ઞાન જેને પ્રગટ થયું તેને અલ્પકાળમાં કેવળ જ્ઞાન પ્રગટ થશે તે નિશ્ચિત છે. સમ્યક દ્રષ્ટિ રખડવાનો નથી. કૃપાળુદેવે તો એમ કહ્યું કે વધુમાં વધુ એને 15 ભાવ થશે. કોઈક સંપીતીને પડવાનું કારણ થાય તો એ અર્ધ પૂતગળ પરાવર્તન કાળથી વિશેષ તો થશે જ નહીં, વધારેમાં વધારે અર્ધ પૂતગળ પરાવર્તન કાળ. પણ એવું તો કોઈકને જ બને, એવું તો લાખો સંકિતિમાં કોઈકને જ બને. મોટાભાગના સંકિતિ છે એ તો વધારેમાં વધારે 15 ભવ કયા છે, પણ કોઈ 2 ભવે ને કોઈ 5 ભવે ને કોઈ 7 ભવે એ તો મોક્ષે જાય જ છે. એટલે જીવનમાં એક જ કર્તવ્ય હોય, સમ્યક દર્શન પ્રગટ કરવું. અને સમ્યક દર્શન પ્રગટ કરવા માટે જે કઈ સુવિધાઓ જોઈએ, જે કોઈ અનુકૂળતાઓ જોઈએ, જે કોઈ સમજ જોઈએ, જે કોઈ રૂચિ જોઈએ, એ બધું અત્યારે આપણને પ્રાપ્ત થયું છે. અને હવે બાકીનો સમય એના સિવાય બીજા કાર્યોમાં જો વિતાવવા જઈશું તો સમ્યક દર્શન વિના આ જીવ ક્યાંય રખડી પડશે. એટલે આટલી બધી અનુકૂળતાઓ, આટલી બધી સગવડો આ પહેલા ક્યારે પ્રાપ્ત થઈ હતી ખબર નથી. કેમ કે મનુષ્યના ભાવ બહુ ઓછા મળે છે, બહુ ઓછા. 2000 સાગરોપમનો ત્રસકાળ છે. ત્રસકાળ એટલે 2 ઇન્દ્રિયથી 25 ઇન્દ્રિયનો કાળ. એ નિગોદમાંથી નીકળ્યા પછીથી એને 2000 સાગરોપમનો ત્રસકાળ મળે છે. એમાં માત્ર 24 ભાવ મનુષ્યના મળે છે. અને એ 24 ભાવમાં કેવા મનુષ્યના ભાવ મળે, જાત જાતના આપણે મનુષ્યને જોઈએ છીએ. અને એવો ભાવ મળ્યો હોય તો એ તો વ્યર્થ જ જવાનો છે. એ આતંકવાદી થયો છે તો એ શું કરવાનો છે, ત્યાંથી નીકળીને નરકમાં જવાનો છે, બીજું શું કરવાનો છે. એ અન્ય મતમાં રહ્યો છે તો પણ એ વધારેમાં વધારે કદાચ શુભભાવ કરશે, એથી વિશેષ આગળ કંઈ કરવાનો નથી. અને શુભભાવ, ખૂબ શુભભાવ કરશે તો પણ એ દેવલોકમાં જશે, અને દેવલોકમાંથી એ સંકિત વિનાનો જીવ ત્યાંથી નીકળી અને મોટે ભાગે તિરેન્જમાં જ જાય. એટલે ફરી પાછું એનું એ જ ચાલ્યા કરે. એટલે આવો ભાવ મળવો કે જેમાં પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય વર્તતો હોય, જેને કારણે આવી સમયસાર જેવા શાસ્ત્રના અભ્યાસની, એના સ્વાધ્યાયની રૂચિ વર્તતી હોય અને બધી અનુકૂળતા હોય, ગુરુદેવના પ્રવચનો સાંભળવા મળતા હોય, આવું બધું તો જીવનમાં ક્યારે મળે, આવું જીવન તો ક્યારે મળે. આવું મનુષ્યનો ભાવ મળવો બહુ દુર્લભ છે. એટલે એવા ભાવમાં એ પોતે સમ્યક દર્શન પ્રગટ કરી લે, એ જ એકમાત્ર એનું લક્ષ્ય હોવું જોઈએ, એ જ એકમાત્ર એનું ધ્યેય હોવું જોઈએ. કેમ કે સમ્યક દર્શન છે એ આગળ વધતા કેવળ જ્ઞાન પ્રગટ કરવા વાળું છે. સમ્યક દર્શન છે તે કેવળ જ્ઞાનને બોલાવે છે. એટલે મતિશ્રુત જ્ઞાન જેને પ્રગટ થયું છે, સમ્યક મતિશ્રુત જ્ઞાન, સમ્યક દર્શન પ્રગટ થયું છે એ સમ્યક મતિશ્રુત જ્ઞાન છે, તેને અલ્પકાળમાં કેવળ જ્ઞાન પ્રગટ થશે. તે નિશ્ચિત છે, તે નક્કી વાત છે, એમાં કોઈ ફેરફાર નથી. કેવળ જ્ઞાન સર્વજ્ઞ પદ સાધ્ય છે, પરંતુ ધ્યેય તો ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય જ છે. ધ્યેય અને સાધ્ય નો તફાવત સહેજ આપણે સમજીએ. ધ્યેય શું અને સાધ્ય શું? ધ્યેય જે છે તો ત્રણેય કાળ રહેવાવાળું પોતાનું દ્રવ્ય છે, એની એને પ્રાપ્તિ કરવાની છે. અને એની પ્રાપ્તિ કરતા વચમાં જે આવે છે, સાધી શકાય છે, તે બધું સાધ્ય છે. વચમાં એને મુનિપદની પ્રાપ્તિ થાય છે, વચમાં એને કેવળ જ્ઞાન સર્વજ્ઞ પદની પ્રાપ્તિ થાય છે, 13મો ગુણસ્થાન આવે છે, અને ત્યાર પછીથી 14મું આવે છે, અને ત્યાર પછીથી એ સિદ્ધ થાય છે. એટલે પોતાનું જેવું શુદ્ધ સ્વરૂપ છે ત્રિકાળ, એ સ્વરૂપે થાય છે. એટલે વચ્ચે જે બધું આવે છે તે સાધ્ય છે, એ સાધી શકાય છે, માટે સાધ્ય છે. ધ્યેય તરફ આગળ વધતા જે જે સાધી શકાય છે તે બધું સાધ્ય છે. એટલે અહીંયા કહ્યું છે કે કેવળ જ્ઞાન એટલે સર્વજ્ઞ પદ સાધ્ય છે, પરંતુ ધ્યેય તો ત્રિકાળ એ શુદ્ધ દ્રવ્ય જ છે. પરિણતિમાં પૂર્ણ સાધ્ય જે સિદ્ધ દશા પ્રગટ થાય તેનો આધાર આશ્રય ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય જ છે. સમજવાની ચીજ આ જ છે. પર્યાયથી પાર જે ત્રિકાળી ભગવાન ભિન્ન છે તે શુદ્ધ છે, અને તે શુદ્ધનો જે પર્યાયે નિર્ણય કર્યો, જે પર્યાયમાં એ ખ્યાલ આવ્યો કે આ આત્મા શુદ્ધ છે, એ પર્યાય જે છે તે પણ દ્રવ્યથી જુદી છે, દ્રવ્યથી ભિન્ન છે. તે પર્યાય શુદ્ધ દ્રવ્યમાં નથી, એ પર્યાય પણ વિલીન થઈ જાય છે, એ પર્યાય પણ નાશવંત છે. પર્યાય છે તે પોતે પર્યાયમાં રહીને દ્રવ્ય શુદ્ધ છે એમ અનુભવ કરે છે. પર્યાય પોતે દ્રવ્યમાં ભળી જતી નથી. પર્યાય જ્ઞાનની પર્યાય જાણવાવાળી થાય છે, એ પોતે ત્રિકાળી ભગવાન આત્માને જાણે છે. અને એ વખતે એ ભગવાન આત્મા ત્રિકાળી નાયક એ પર્યાયમાં આવતો નથી, પણ એના સંબંધીનું જ્ઞાન પર્યાયમાં થાય છે, એને પર્યાય અનુભવે છે, અને પછી એ પર્યાય એ વિલીન થઈ જાય છે. એટલે પર્યાય પર્યાયમાં રહીને દ્રવ્ય શુદ્ધ છે એમ અનુભવ કરે છે. પણ જે દ્રવ્ય છે એ તો ત્રણેય કાળ શુદ્ધ છે, તો શુદ્ધ છે જ. અને એવો ભગવાન આત્મા જેને અનુભવમાં આવે છે એ મોક્ષ માર્ગમાં છે. આ માર્ગ કોણે કહ્યો? વિતરાગ ભગવાને, તીર્થંકર ભગવાન, કેવળી ભગવાને કહ્યો છે. અને એ વસ્તુને સમજશે નહીં અને રાગ અને ભેદથી જો એને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે તો સાચી વસ્તુ જે છે તે હાથમાં નહીં આવે. એટલે કે ભગવાન આત્મા ત્રિકાળ નાયક એને નહીં પકડાય, એની અનુભૂતિ નહીં થાય. વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ એને સમજવું જ રહ્યું, સમજ્યા વિના કંઈ પણ કરશે એ બધો પુરુષાર્થ એનો નકામો જશે. હવે આગળનો બોલ આવે છે કે નિર્મમ છું, હું નિર્મમ છું. એ ત્રીજો બોલ કહે છે. પરના કામ કરે છે એ વાત તો દૂર રહી ગઈ, એ તો પહેલા જ વાત આવી ગઈ. પરંતુ જે રાગ અને વિકલ્પ થાય એનો પણ એ સ્વામી થતો નથી, એનો પણ એ સ્વામી થતો નથી. જે પહેલા ત્રણ વાત કહેવામાં આવી ને, પહેલી વાત પરનો કરતા નથી, બીજી વાત એ વિભાવ ભાવનો પણ કરતા નથી, અને એનાથી આગળ વધીને ત્રીજી વાત જે કહી હતી એ શુદ્ધ નિર્મળ પર્યાય એનો પણ એ કરતા થતો નથી, એ કર્મ પણ થતો નથી, કંઈ છ માંથી એક પણ કારક પણ એ થતો નથી, અને એમ એ શુદ્ધ છે એ વાત તો આગળ કરી. હવે અહીંયા નિર્મમ છું એની વાત કરવી છે. અહીંયા 63માં પાના ઉપર કહે છે ત્રીજો બોલ કે પૂતગલ દ્રવ્ય જેનું સ્વામી છે એવું જે ક્રોધાદી ભાવોનું વિશ્વરૂપપણું અનેકપણું. જો ક્રોધાદી ભાવો એ અનેક પ્રકારના છે એટલે એને વિશ્વરૂપપણું એમ કહેવામાં આવ્યું, અને એનો સ્વામી પોતે નથી, ક્યારેય નથી, એના સ્વામી પણ પોતે ક્યારેય પરિણમતો નથી, એટલા માટે એ મમતાથી રહિત છે. ક્રોધાદી ભાવો જે આશ્રવ છે એનું સ્વામીપણું પોતાને ક્યારેય છે નહીં, ક્યારેય હતું નહીં. એ ખરેખર તો જોવા જઈએ તો અજ્ઞાન અવસ્થામાં પણ એનો સ્વામી નથી. એ ક્રોધાદી ભાવોનો સ્વામી ખરેખર તો એ છે જ નહીં, પોતે પોતાના સ્વભાવ ભાવનો જ સ્વામી છે, બીજા કોઈનો એ સ્વામી છે જ નહીં. એનામાં જે શક્તિ ગુણ પડ્યા છે એ પ્રમાણે તો એ પોતે પોતાના સ્વદ્રવ્યનો જ સ્વામી હોઈ શકે, અન્યનો સ્વામી એ ક્યારેય હતો નહીં અને હોય પણ નહીં. 47 શક્તિની અંદર એ વાત આવે છે કે સ્વસ્વામિત્વમય શક્તિ, સ્વભાવ માત્ર સ્વસ્વામિત્વમય શક્તિ, એવી વાત એમાં આવે છે. એટલે ખરેખર તો એ પોતે પોતાના સ્વભાવ ભાવનો જ સ્વામી છે. એટલે પરભાવોનો સ્વામી એ ક્યારેય હતો નહીં અને હોઈ શકે નહીં, એટલે તેના સ્વામી પણ પોતે સદાય નહીં પ્રેમતો હોવાથી મમતા રહિત છે. એવો હું મમતા રહિત છું. અહીંયા કહે છે કે કેવી સરસ વાત કરી છે. પુણ્ય અને પાપના અનેક પ્રકારે જે વિકારી ભાવ થાય છે તેનો સ્વામી પૂતગળ છે, હું નથી. એ વિકારી ભાવોનો સ્વામી હું નહીં એ વાત તો ઠીક, પણ એના સ્વામીપણે હું સદાય પરિણમતો નથી એમ કહે છે. એટલે કે ક્યારેય હું એનો સ્વામી થયો જ નથી. ત્રિકાળ ત્રણેય કાળમાં એ ભાવોનો સ્વામી હું હતો જ નહીં, ભૂતકાળમાં નહોતો, વર્તમાનમાં નથી અને ભવિષ્યમાં પણ હોઈશ નહીં. એટલે સદાય શબ્દ મૂક્યો છે, હું મારા સ્વભાવ ભાવે પરિણમતો સદાય એનો અસ્વામી છું, સ્વામી નથી એમ કહે છે. પુણ્ય પાપના જે અનેક પ્રકારના વિકારી ભાવ છે તેમના સ્વામીપણે હું સદાય પરિણમતો નથી, અને એમ પરિણમતો નથી માટે હું નિર્મમ છું, મમતા રહિત છું. મને એના પ્રત્યે કોઈ મમતા નથી, એવા ભાવ પ્રત્યે મને કોઈ મમતા નથી. એમ નથી કે મને કે એ બધા ભાવ સારા છે અને એને લીધે થઈને મને સારું છે, એને લીધે સુખ મળે છે અને શાંતિ છે, એમ મને છે જ નહીં. એના પ્રત્યે મને કોઈ કુણી લાગણી નથી, એના પ્રત્યે મને કોઈ આસક્તિ નથી, એના પ્રત્યે મને કોઈ રુચિ નથી, એમ હું નિર્મમ છું. ક્ષાયિક સંકિતી થયા પછી પણ રાગ તો યથાસંભવ આવે. જો ક્ષાયિક સંકિતી થયા પછી, ક્ષાયિક સંકિતી એટલે મિથ્યાત્વની પ્રકૃતિ છે એનો ક્ષય થયો છે. ઉપશમને ક્ષયોપશમની વાત નથી, કર્મની અપેક્ષાએ જોઈએ તો મિથ્યાત્વની પ્રકૃતિ, દર્શન મોહનીય, એનો ક્ષય થયો છે. એ ત્રણેય પ્રકૃતિઓ ચાલી ગઈ છે, ક્ષય થયો છે. ઉપશમ થયો હોય તો શું હોય કે એ પડી હોય પણ એ ફળ આપવા માટે સમર્થ ન હોય. પણ અહીંયા તો ક્ષય કહેવો છે કે ક્ષાય ક્ષમતિથી થયા પછી પણ રાગ તો યથાસંભવ આવે. મુનિપણાની ભૂમિકામાં પણ વ્યવહાર રત્નત્રયનો રાગ તો આવે એટલે શુભભાવ એવા આવે છે. મુનિપણામાં પણ શાસ્ત્ર લખવાનો રાગ આવે, શિષ્યને સમજાવવાનો રાગ આવે, સ્તવન લખવાનો રાગ આવે, પ્રભુ ભક્તિનો રાગ આવે, એવા બધા રાગ તો આવે છે, એવા શુભભાવ તો એને વર્તે છે. છતાં પણ હવે શું કહેવું છે કે ક્ષાયિક સંકિતી થયા પછી પણ રાગ તો યથાસંભવ આવે. મુનિપણાની ભૂમિકામાં પણ વ્યવહાર રત્નત્રયનો રાગ તો આવે પણ તે રાગના સ્વામીપણે સદાય નહીં પરિણમતો હોવાથી, સદાય નહીં પરિણમતો હોવાથી હું આત્મા નિર્મમ છું એમ ધર્મી માને છે. હું આત્મા, ભગવાન આત્મા નિર્મમ છું એના પ્રત્યે કોઈ મમતા કરતો નથી એમ એ માને છે અને તેને આ વિધિથી આશ્રવોની નિવૃત્તિ થાય છે. માને છે એટલે, માને છે એટલે એની શ્રદ્ધા એમ છે, એનાથી પોતે જુદો છે. માને છે એટલે થઈ લખવા ખાતર કે બોલવા ખાતર એમ માનવાની વાત નથી. પોતે નિર્મમ છે એ પોતાને એવું શ્રદ્ધામાં વર્તે છે, જેમ કે હું મનુષ્ય છું કે હું આટલા વર્ષમાં કેવું વણાઈ ગયું છે જીવન સાથે કે હું મનુષ્ય છું એમ. આ જ્ઞાનીને પોતે નિર્મમ છે એવું જીવન સાથે વણાઈ ગયું છે, દ્રષ્ટિ આત્મા તરફ રહે છે, એનાથી બીજું ભિન્ન કંઈ છે નહીં. પોતાને એ વણાઈ ગયું છે, એ ચોવીસે કલાકની એની જાગૃતિ છે કે આ ભાવરૂપે હું છું જ નહીં, હું તો ભગવાન આત્મા છું. દયાદાન વ્રત ભક્તિ આદિના જે ભાવ છે, શુભ ભાવ છે, એ શુભ ભાવનો પણ હું સ્વામી નથી. સંકિતિ કદાય એવા ભાવે પરિણમતા નથી. કોઈ પણ ભાવ રૂપે એવા ભાવ પણ એ પોતે છે એમ એ માનતા જ નથી, એનાથી જુદો છું એમ જ એ માન્યતા એમની રહે છે, એમ જ એમને શ્રદ્ધા રહે છે અને એમ જ એમનું પરિણમન હોય છે. રાગ આવે છે તો એને જાણે છે, જુએ છે કે આ રાગ આવ્યો. મુનિને પણ રાગ આવે છે, શુભ ભાવ થાય છે, શાસ્ત્ર લખવાનો ભાવ થાય છે તો એને એ જાણે છે, એના દ્રષ્ટા થઈને એને જુએ છે કે આ રાગ આવ્યો અને એ રાગ છે તે અટકવાનું સ્થાન છે, એ મારું પોતાનું સ્વરૂપ નથી. એ ભાવે હું પરિણમ્યો, એમાં મારો પુરુષાર્થ નબળો પડ્યો, માટે એવા ભાવે પરિણમન થયું છે, એ કંઈ મારા સ્વભાવને કારણે નથી થયું એમ એનાથી પોતે જુદા રહે છે, અલિપ્ત રહે છે અને એમ રહે છે, માટે એ તરત જ એવા શુભભાવને છોડીને શુદ્ધ ભાવમાં પોતે સ્થિત થાય છે. કોઈ કંઈ આ પ્રશ્ન કર્યો તો પછી આ દયાદાન ભક્તિ પૂજા કરીએ એ ધર્મ ખરો કે નહીં? ગુરુદેવ કહે છે કે એમાં જરાય ધર્મ નથી ભાઈ, એ તો બધા શુભ રાગના ભાવ છે. શુભ રાગના ભાવ છે, શુભ ભાવ છે, શુભ બંધ, શુભના અશુભ રાગને કારણે પુણ્યનો બંધ થાય છે અને એ બંધ થાય છે એટલે તો સંસારની અવસ્થા થાય છે. બંધને કારણે તો સંસાર પ્રાપ્ત થાય, મુક્તિ પ્રાપ્ત થાય નહીં. અને એનું સ્વામી પણ માને, એ શુભ ભાવનું સ્વામી પણ માને, પોતે એનો સ્વામી છે એમ જો એ માને તો એ મિથ્યા તો થયું. પોતે તો ભગવાન આત્મા પોતાના સ્વભાવ ભાવનો જ સ્વામી છે, અન્ય ભાવનો સ્વામી છે જ નહીં. એટલે સ્વભાવ માત્ર સ્વસ્વામિત્વમય શક્તિ એ 47 શક્તિમાં આવે છે, એનો એ સ્વામી છે. એ શક્તિ અપેક્ષાએ પણ જોઈએ તો ખરેખર પોતાના સ્વભાવનો જ સ્વામી છે. અહીંયા 64માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં બહુ સરસ વાત મૂકી છે કે 47 શક્તિમાં એક સ્વભાવ માત્ર સ્વસ્વામિત્વમય સંબંધ શક્તિ છેલ્લી કહી છે. દ્રવ્ય ગુણ અને પર્યાય જે શુદ્ધ છે તે મારું સ્વ, દ્રવ્ય ગુણ અને પર્યાય જે શુદ્ધ છે તે મારું સ્વ અને હું તેનો સ્વામી એવી આત્મામાં સ્વસ્વામિત્વ સંબંધ શક્તિ છે. તે શક્તિનું નિર્મળ પરિણમન થતું તે ધર્મ છે. પોતે સ્વભાવ, પોતાનો સ્વભાવ છે એનો સ્વામી છે. અને અહીંયા ત્રિકાળી દ્રવ્યની વાત કરવી છે તો એમાં તો પછી પર્યાય પણ આવતી નથી. એ પર્યાયથી જુદો ભગવાન આત્મા છે, એને તો પછી પર્યાયનું સ્વામિત્વ પણ છે નહીં. એવો ભગવાન આત્મા એ દ્રષ્ટિનો વિષય છે, એની દ્રષ્ટિ કરવી, એવો શુદ્ધ એની દ્રષ્ટિ કરવી અને એ નિર્મમ છે એની અહીંયા વાત કરવામાં આવી. હવે 65માં પાના ઉપર હવે ચોથો બોલ આ નિર્મમ છે એની વાત પછીથી 65માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં હવે કહે છે કે ચોથો બોલ કે ચિન્હ માત્ર જ્યોતિનું આત્માનું વસ્તુ સ્વભાવથી જ સામાન્ય અને વિશેષ વડે પરિપૂર્ણ પૂર્ણપણું આખાપણું હોવાથી હું દર્શન જ્ઞાન જ્ઞાન દર્શન વડે પરિપૂર્ણ છું. દર્શન અને જ્ઞાન બેની વાત લઈએ આપણે જરા. દર્શન એટલે શું? દર્શનના ત્રણ અર્થ થાય છે, ઘણી વાર વાત કરી છે, ફરીથી યાદે લઈએ. દર્શન એટલે પહેલો અર્થ થાય છે ધર્મ, બૌદ્ધ દર્શન, ન્યાયિક દર્શન, જૈન દર્શન, એ બધા જે દર્શન બોલીએ એટલે એ ધર્મ, એની વાત આપણે નથી કરવી. બીજો દર્શનનો અર્થ થાય છે સામાન્ય અવલોકન, સામાન્ય પ્રતિભાસ, આત્માનું અવલોકન થવું, આત્માનો પ્રતિભાસ થવો, એ સમ્યક દર્શન છે, સાચું દર્શન છે. સામાન્ય અવલોકન અથવા પ્રતિભાસને દર્શન કહેવામાં આવે છે. જોવું દેખવું એને દર્શન કહેવામાં આવે. કોઈપણ જ્ઞાનની ક્રિયા આપણને થતી હોય ત્યારે પહેલા દર્શન હોય એટલે અવલોકન હોય અને પછી વિશેષતાથી એનું જ્ઞાન હોય, એટલે દર્શન અને જ્ઞાન બંને સાથે હોય. પણ છતાંય દર્શન પહેલું હોય ને પછી જ્ઞાન હોય. સામેથી કોઈક વ્યક્તિ આવે છે તો આપણને પહેલા એ દેખાય છે એટલે આપણે એમ કહીએ છીએ કોઈક આવે છે અને પછી કહીએ છીએ કે આ તો ગિરીશભાઈ છે. આ કોઈક આવે છે એ જે ભાવ થયો એ દર્શન, અને આ ગિરીશભાઈ છે એમ વિશેષતાથી બરાબર જાણ્યું એ જ્ઞાન. એટલે કોઈ પણ કાર્ય કરીએ છીએ એમાં હંમેશા એની આગળ જે જ્ઞાન થાય છે એમાં પહેલા દર્શન હોય છે, સામાન્ય અવલોકન છે, અને પછી વિશેષતાથી જે છે તે જ્ઞાન છે. એટલે એવું દર્શન ને જ્ઞાનનું અવિનાભાવીપણું છે, એક વિના બીજું હોય જ નહીં. જ્ઞાન દર્શન વિના હોય નહીં. સામાન્ય અવલોકન પ્રતિભાસ પહેલા હોય અને પછી સાથે જ્ઞાન હોય, બધું એક સમયમાં જ થઈ જાય છે, પણ છતાંય આગળ પાછળ એમ કહેવાય છે, એમ કહેવામાં આવે છે. તો એવા દર્શન જ્ઞાનથી પરિપૂર્ણ હું છું એની અહીંયા વાત કરવી છે કે ચિન્હ માત્ર જ્યોતિનું આત્માનું જેવો સ્વભાવ છે એનાથી વસ્તુ સ્વભાવથી જ સામાન્ય અને વિશેષ વડે. સામાન્ય શું છે? પોતાનું જે સ્વરૂપ સામાન્ય જે અવલોકમાં આવે છે તે હું આ ભગવાન આત્મા એમ, અને વિશેષતાથી પછી જે જ્ઞાન છે તે, એટલે સામાન્ય અને વિશેષ વડે પરિપૂર્ણ છું, અને પરિપૂર્ણ હોવાથી હું જ્ઞાન દર્શન વડે પરિપૂર્ણ છું. આ વાત મૂળ ટીકામાં આવી એને સમજાવતા ગુરુદેવ કહે છે કે સામાન્ય તે દર્શન અને વિશેષ તે જ્ઞાન, એમ દર્શન જ્ઞાન વડે પરિપૂર્ણ વસ્તુ છું. આત્મા વિકારપણે તો નથી, વિભાવપણે તો નથી, અલ્પજ્ઞપણે પણ નથી. આત્મા પૂર્ણપણે જ છે એ જ્ઞાનમાં અલ્પજ્ઞ, અલ્પ એટલે ઓછું, અલ્પજ્ઞપણે ઓછા જ્ઞાનપણે પણ નથી. ભગવાન આત્મા ક્યારેય અલ્પજ્ઞપણે હતો નહીં ને છે નહીં. ભગવાન આત્મા એટલે જેવો આ આત્મા છે શુદ્ધ, એની વાત ચાલે છે. અલ્પજ્ઞપણે એ ક્યારેય હતો નહીં. આપણે જે જ્ઞાનના ઉઘાડની વાત કરીએ છીએ એ વખતે પણ એ તો પૂર્ણ જ છે, કેમ કે પૂર્ણતા પ્રગટ ક્યાંથી થાય છે? બહારમાંથી કે જ્ઞાન પ્રાપ્ત કરીને પૂર્ણતા, પૂર્ણ જ્ઞાન, સર્વજ્ઞતા પ્રગટ થતી નથી. કેવળ જ્ઞાન માટે થઈ અને કઈ શાસ્ત્રો વાંચવાથી કેવળ જ્ઞાન થાય છે, એમ જ્ઞાન આવે છે એમ નથી. સર્વજ્ઞને જે જ્ઞાન થાય છે એ ક્યાંથી એ થાય છે, કેવી રીતે થાય છે? બાર અંગ અને 14 પૂર્વનો અભ્યાસ કરે ને પછી ગોખી નાખીને યાદ રહી જાય એટલે એમ થાય છે કે જ્ઞાન? મને હજી બરાબર યાદ છે પ્રવચન સારનો સ્વાધ્યાય કરતા હતા ત્યારે એમાંથી એક ભાઈએ પૂછ્યું, પણ પછી કે જ્ઞાન કેવી રીતે થાય, કે આ બધું જગત છે, આ છે બધું, એ બધું એનું બધું સૂક્ષ્મ બધું જ્ઞાન કેવી રીતે થાય? એને કે એ તો કરવું પડતું હશે ને. એવું જ્ઞાન તો આત્માનો સ્વભાવ જ છે, એમાં કંઈ કરવાનો પ્રશ્ન જ નથી. એ જ્ઞાન કરે છે તો કોનું જ્ઞાન ન કરે? જ્ઞેય માત્રનું જ્ઞાન કરે તો એને સર્વજ્ઞ સ્વભાવી કહેવાય. બસ વાત આટલી જ છે. જ્ઞેયને જાણનારો એ જ્ઞાયક છે, અને એ જ્ઞાયક જ્યારે સર્વજ્ઞ થયો એનો અર્થ એ થયો કે સર્વ જ્ઞેયોને જાણવા વાળી ક્ષમતા એનામાં હવે દેખાઈ રહી છે. હવે સર્વજ્ઞપણું અંદરમાં હશે તો આવશે કે બીજી ક્યાંયથી બીજે રીતે પ્રાપ્ત થશે? સર્વજ્ઞતા તો અંદરમાં પડી જ છે, એ ઢંકાયેલું છે, એને એને અનાવરણ કરવાનું છે, એનું આવરણ દૂર કરવાનું છે. એટલે સર્વજ્ઞતા અંદરમાં પડી છે. અહીંયા તો એ વાત લીધી છે કે સર્વજ્ઞ સ્વભાવી એ ભગવાન આત્મા છે, એ ક્યારેય અલ્પજ્ઞ હતો જ નહીં, અલ્પજ્ઞપણે નથી, વિકારપણે તો નથી પણ અલ્પજ્ઞપણે પણ નથી. અહીં કહે છે કે જ્ઞાન દર્શન સ્વભાવથી પરિપૂર્ણ છું. વર્તમાન અલ્પજ્ઞ પર્યાય, અત્યારે જ્ઞાનની પર્યાય એની વાત આપણે કહીએ તો વર્તમાન અલ્પજ્ઞ પર્યાય, અત્યારે જે જ્ઞાનની પર્યાય, જાણવાવાળી પર્યાય, એ નિર્ણય કરે છે કે પર્યાય જેટલો હું નથી. આ વાત બહુ સરસ કરી છે ગુરુદેવે. વર્તમાન અલ્પજ્ઞ પર્યાય, અત્યારે ઓછું જાણવાવાળી પર્યાય, પણ એમ નિર્ણય કરે છે કે આ પર્યાય જેટલો હું નથી, હું તો ત્રિકાળી ભગવાન આત્મા જ્ઞાયક છું. એ પર્યાય એનો નિર્ણય કરે છે, પર્યાય નક્કી કરે છે. વર્તમાન જ્ઞાનની પર્યાય અત્યારે આપણે સ્વાધ્યાય કરીએ છીએ ત્યારે આ જ્ઞાનની પર્યાય અત્યારે એ નિર્ણય કરે છે કે હું ત્રિકાળી ભગવાન આત્મા જ્ઞાયક કેવડો છું, કેવો મોટો છું, કેવું મારું સ્વરૂપ છે, હું સિદ્ધ સમાન છું, એવો નિર્ણય એ પોતે કરે છે. પણ એ જ્ઞાનની પર્યાય નિર્ણય કરી રહી છે. એ જ્ઞાનની પર્યાય કેવી છે? એક સમયની છે અને એ તો અલ્પજ્ઞ છે. પર્યાય અલ્પજ્ઞ છે, પર્યાયમાં અલ્પજ્ઞતા છે, છતાં એ પર્યાયમાં પણ એટલી તાકાત છે કે એ પૂર્ણ સ્વરૂપનો નિર્ણય કરી શકે છે. જ્ઞાનની એક સમયની પર્યાયમાં એવી તાકાત છે કે આખા પૂર્ણ ભગવાન આત્મા જ્ઞાયક એનો એ નિર્ણય કરી શકે છે અને એનું એ લક્ષ કરે છે ત્યારે તો એનો અનુભવ કરે છે. એ એક સમયની પર્યાયની તાકાત જુઓ કે ભગવાન આત્માનો અનુભવ કરે છે, અહીંયા એનો નિર્ણય કરે છે. અલ્પજ્ઞ પર્યાય એમ નિર્ણય કરે છે કે પર્યાય જેટલો હું નથી, પણ હું તો જ્ઞાન દર્શન સ્વભાવી પરિપૂર્ણ વસ્તુ છું. ગુરુદેવ કહે છે કે ભાઈ આ મિથ્યા ભ્રાંતિનું મોટું તોફાન છે, તને હવે કેવી રીતે સમજાવો? અને એ ભ્રાંતિ છે ને, એ ભ્રાંતિનું તોફાનને સમાવવાની જરૂર છે. તને જે બધી ભ્રાંતિ થઈ રહી છે ને જાત જાતની, અનેક પ્રકારે, હજી એને બેસતું નથી. આટલા આટલા બે વર્ષ, ત્રણ ત્રણ વર્ષથી સ્વાધ્યાય કરે છે, છતાં હજી એને એમ છે કે આ દવા લઉં તો મારું બ્લડ પ્રેશર ઓછું થાય, અને આ દવા ન લીધી એટલે બ્લડ પ્રેશર વધી ગયું. હમણાં જ આવો પ્રશ્ન થયો, ઘણું સમજાયું, ખબર નહીં કેટલું ગળે ઉતર્યું ને કેટલું બેઠું એ તો ખબર નથી. એ તો નિમિત્તના કારણ છે, નિમિત્ત કારણ છે. જ્યારે સારું થવાનું હોય ત્યારે એવું નિમિત્ત હોય, અને ન થવાનું હોય ત્યારે એવું નિમિત્ત હોય. તમને બ્લડ પ્રેશર વધવાનું તો તમને ક્યાં વધે છે? એ બ્લડ પ્રેશરની પર્યાય કોની? શરીરની ને. શરીરમાં એવી પર્યાય થવાની હોય ત્યારે એ સામે નિમિત્ત કારણ તરીકે ગોળી હોય, એ પરદ્રવ્ય એનું ખરેખર કરતી નથી કંઈ, પણ છતાં એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય. આટલી વાત હજી સમજમાં નથી આવી. અહીંયા તો આખી વાત કહે છે કે ભાઈ આ અલ્પજ્ઞ પર્યાય છે એ આખા ભગવાન આત્માનો નિર્ણય કરનારી છે. એટલે તને જે જાત જાતની ભ્રાંતિ છે એને છોડ, તું વિકલ્પોને છોડ અને ભગવાન આત્માનો જ વિચાર કર, એટલે બાકી બધું સમી જશે. તોફાનમાં અનેક પ્રકારે તોફાન હોય, વાવાઝોડું હોય, વંટોળી આવ્યો હોય, કેટલી વસ્તુ ઉડતી હોય, છાપરા ઉડી જતા હોય, એમાં તું કેટલા છાપરાને પકડવા બેસીશ ને કેટલાને ઢાંકવા બેસીશ ને શું શું બચાવવા બેસીશ. એ તોફાન સમી જાય તો બધું બરાબર છે. અહીંયા તો એ તોફાન સમાવી શકાય એવું છે. પેલો વંટોળીઓ આવ્યો છે ને, જે તોફાન છે એને સમાવવાની તો તારી તાકાત નથી, પણ તને જે ભ્રાંતિનું તોફાન છે એને તું સમાવી શકે એવો છે. વિકલ્પોને તું બંધ કરવા છે તારે, સમાવી દેવા છે. વિકલ્પોના વમળને તારે બંધ કરવા છે તો તારી પાસે રસ્તો છે. તું સમર્થ છો એમ અહીંયા કહેવું છે કે જે વિકલ્પો છે, જે વમળ રૂપે છે, આગળ જે દ્રષ્ટાંત માટે કહ્યું છે ને, એને તું સમાવી શકે એવો છો. અને એ માટે એકમાત્ર રસ્તો છે કે તું તારા સ્વરૂપનો વિચાર કર, બીજી વાતને બધીને છોડી દે. એનો વિચાર કરીશ અને એનો એક વખત અનુભવ થશે એટલે પછી બધા પ્રશ્નોના સમાધાન સહેલાઈથી, સરળતાથી થઈ શકશે. એ કેવું છે કે જે આદિવાસી બિચારો અહીંયા બેઠો છે, આદિવાસી એરિયામાં જંગલમાં બેઠો છે જ્યાં પાકા રોડ પણ નથી ને વાહનો પણ જતા નથી, એને તમે એને ઇન્ટરનેટની વાત કરો અને એને પછી એ રોકેટની વાત કરો અને એને પછી ઉપગ્રહ છોડી અને એના ઉપરથી પછી આ ટ્રાન્સમિશન થાય ને આ બધી વાત કરો, એ બિચારાને હવે તમે શું કરશો? એને કેટલા પ્રશ્નો થશે? 1000 પ્રશ્નો થશે. એને કેટલા પ્રશ્નો થશે? એની શંકાઓ ક્યાંથી દૂર થાય? એની જગ્યાએ એને ભણાવવામાં આવે, એને ભણાવવામાં આવે અને એને પછી એ બધું દેખાડવામાં આવે, બતાવવામાં આવે, તો બધા સમાધાનો પછી થઈ જાય. પછી જાતે જ પોતે સમાધાનો શોધી લે છે. એટલે અહીંયા દ્રવ્ય સ્વરૂપનો એટલો અભ્યાસ કરવો અને પછી અનુભવ થાય પછી બધું સમી જાય છે. ત્યાં સુધી શ્રદ્ધા રાખવી, જેણે અભ્યાસ કર્યો છે, જેણે અનુભવ કર્યો છે એની ઉપર શ્રદ્ધા રાખવી. આપણે સ્કૂલમાં ભણતા હતા ત્યારે પણ આપણે શું કરતા હતા? ટીચર ભણાવતા હતા એ પ્રમાણે હા પાડતા હતા કે નહોતા પાડતા? હવે બધું આપણને સહેલું લાગે છે. આપણે લેબોરેટરીમાં એના બધા પ્રયોગો કર્યા, એક્સપેરિમેન્ટ કર્યા, બધું કર્યું, ત્યાર પછીથી નક્કી કરીશું કે ભાઈ AgNO3ની અંદર, AgNO3 છે એની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ નાખવામાં આવે તો એ સિલ્વર ક્લોરાઇડ થાય છે, સફેદ થઈ જાય છે. એ પ્રયોગ કર્યો આપણે. એ સિવાય બ્લેકબોર્ડ ઉપર જયારે એ ટીચર ભણાવતા હતા ત્યારે આપણે શું કરતા હતા? ઉભા થઈને વિરોધ કરતા હતા, નહોતા કરતા. તો પછી પ્રયોગ તો આપણે જાતે કર્યા ને, કર્યા કે ના કર્યા? એટલે પહેલા જે છે તે દ્રવ્યસ્ત્રોતનો અભ્યાસ કરવો અને પછી પોતે પ્રયોગ કરી અને અનુભવ કરવો. પ્રયોગ એ અનુભવ છે. અનુભવ પ્રયોગ કરશો તો અનુભવ થશે. આત્માનો અનુભવ કરવો છે અને પ્રયોગ નથી કરવો, બે વાત ક્યાંથી બનશે? દ્રવ્યસ્ત્રોતનો અભ્યાસ પ્રયોગ કરવા માટે છે. પ્રયોગ કોની ઉપર કરવાનો છે, ક્યાં કરવાનો છે? પોતાની ઉપર કરવાનો છે. નિર્વિકલ્પ દશા પહેલા કરવી અને નિર્વિકલ્પ દશામાં જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે દ્રવ્યસ્ત્રોત દ્વારા, જેની દ્રઢતા થઈ છે, એવા ભાવમાં જવું અને એમ કરતા આત્મા તરફ ઢળતા અનુભવ થશે એટલે બધા સમાધાનો થઈ જશે. એટલે આખું વંટોળ જે છે એ બધું, આખું એ ભ્રાંતિનું વંટોળ આખું બેસી જશે, સમાઈ જશે. અહીંયા તો ચાર વાત આપણે એક લીધી, કહે છે કે હું, પહેલી વાત આપણે આવી કે હું અખંડ જ્ઞાન જ્યોતિ સ્વરૂપ વિજ્ઞાનગન સ્વભાવપણાને લીધે એક છું. એક વાત, એક છું ની વાત આવીને બીજી વાત શું આવી? કે હું શુદ્ધ છું. કઈ રીતે શુદ્ધ છું? તો કે સટકારકના પરિણામથી રહિત શુદ્ધ છું. છ કારકોના પરિણામથી રહિત હું શુદ્ધ છું. ત્રીજી વાત આવી, હું નિર્મમ છું. રાગપણે સદાય નહીં પરિણમનારો એવો નિર્મમ છું. અને ચોથી વાત આવી કે જ્ઞાન દર્શનથી પરિપૂર્ણ વસ્તુ વિશેષ છું. વસ્તુ વિશેષ છું એમાં શું ભાવ પડે છે? કે બીજા દ્રવ્યોમાં એ છે જ નહીં. બાકીના પાંચ દ્રવ્યો જે છે એમાં એ જ્ઞાન સ્વભાવ છે જ નહીં, એ જ્ઞાન કરી શકતા જ નથી. એટલે વસ્તુ વિશેષ, વસ્તુ એટલે આત્મા, દ્રવ્ય, એ દ્રવ્યમાં પણ એ પોતે અને એવું વિશેષપણું છે કે જે જ્ઞાન કરી શકે છે, અને જ્ઞાનમાં જ્ઞાન અને દર્શન એનાથી પરિપૂર્ણ છું. વર્તમાન દશા અલ્પજ્ઞ હોવા છતાં સ્વભાવથી હું પરિપૂર્ણ છું. આકાશ જેમ પદાર્થ છે, પરમાણુ જેમ પદાર્થ છે, તેમ હું પણ પારમાર્થિક વસ્તુ વિશેષ છું, એટલે કે સર્વથી ભિન્ન વસ્તુ છું. નીચે અહીંયા કહે છે છેલ્લા પેરેગ્રાફમાં કે તેથી હવે હું સમસ્ત પરદ્રવ્ય પ્રવૃત્તિથી નિવૃત્તિ વડે આ જ આત્મસ્વભાવમાં નિશ્ચળ રહેતો થકો. આ બધો નિર્ણય કર્યો, ચાર વાત લીધી, ત્યાર પછીથી હવે એ નિર્ણય થતા હવે એને પરદ્રવ્યની પ્રવૃત્તિ રહી નહીં. પરદ્રવ્યની પ્રવૃત્તિ કયા કયા પ્રકારે હતી? કે પરદ્રવ્ય મારું છે, પરદ્રવ્ય સારું છે, પરદ્રવ્ય મને આનંદ આપે છે, સુખ આપે છે, પરદ્રવ્યનું હું કંઈક કરું છું, પરદ્રવ્યને હું ભોગવું છું, એવું પરદ્રવ્ય તરફનું લક્ષ્ય અને પરદ્રવ્યમાં કરવાના ભાવ, કર્તૃત્વ બુદ્ધિ, ભક્તૃત્વ બુદ્ધિ, આ બધાથી પોતે નિવૃત્ત થઈ જાય છે. જે આગળ ચાર વાત કરી એનો દ્રઢ નિર્ણય થતા હવે એ કહે છે કે તેથી એવો નિર્ણય થયો છે, માટે હું સમસ્ત પરદ્રવ્યની પ્રવૃત્તિથી નિવૃત્ત થઉં છું. અને પરદ્રવ્ય પ્રવૃત્તિ નિવૃત્તિથી નિવૃત્તિ વડે જ આ આત્મસ્વભાવમાં હું ચડ્યા વિના નિશ્ચળપણે રહી શકું છું. અને એમ આત્મસ્વભાવમાં નિશ્ચળ રહીને સમસ્ત પરદ્રવ્યના નિમિત્તથી વિશેષરૂપ ચેતનામાં થતા જે ચંચળ કલ્લોલો તેમનો નિરોધ થાય છે. પોતાની ચેતનામાં આ પરદ્રવ્યનું લક્ષ્ય થતાં જે ચંચળતા ઉત્પન્ન થતી હતી એ હવે થતી નથી, એટલે એ ચંચળતાનો નિરોધ થાય છે. કેવી રીતે? પોતાના આત્મસ્વભાવમાં રહેવાથી. અને એવું આત્મસ્વભાવમાં રહેવાનું કઈ રીતે થયું? તો કે પરદ્રવ્યોથી નિવૃત્તિ થતાં. એમ એ પોતે એ પરદ્રવ્યના નિમિત્તથી જે કંઈ ભાવ થતા હતા, જે વિકલ્પો થતા હતા, એનાથી પણ એ નિવર્તે છે. હવે એવા વિકલ્પો થતા જ નથી અને એને બદલે આ ચૈતન્ય સ્વરૂપને જ અનુભવતો થકો. પોતાના અજ્ઞાન વડે આત્મામાં ઉત્પન્ન થતા જે આ ક્રોધાદિક આશ્રવ ભાવો, એ બધાનો ક્ષય કરું છું. એમ એવા આશ્રવ એને થતા નથી. બહુ સરસ રીતે આખું સમજાવ્યું કે કઈ રીતે એને આશ્રવ નહીં થાય. એક વાત હજી ફરીથી લઈએ, જે વિકલ્પોની વાત છે ને, એને અહીંયા 66મા પાના ઉપર અહીંયા બીજા પેરેગ્રાફમાં કહે છે કે અમૃતચંદ્રાચાર્ય ભગવાને તો અમૃત રેડ્યા છે. ચેતનમાં થતા જે ચંચળ કલ્લોલો તે પર્યાયમાં પોતાના અપરાધથી થાય છે. થાય છે કે આત્માના સ્વરૂપની અંદર મૂળમાં તો કંઈ થતા નથી, આત્મામાં એવો કોઈ ગુણ પણ નથી કે એવા વિકલ્પો કરાવે. પણ એ વિકલ્પો જે થાય છે, જે ચંચલતાના પરિણામો જે થયા, તે ક્ષણિક પરિણામો પર્યાયમાં થયા. એ એક સમયની પર્યાયમાં થયા, થયા ત્યારે થયા, પછી એ ગયા એટલે ભૂલી જાઓ. એને પકડીને બેસી રહેવાની જરૂર નથી. જે થઈ ગયું તે થઈ ગયું, જે શું કરવું છે, વર્તમાન મારો છે એવો વિચાર કરવો. જે થયું એ થયું, એ વખતે એ પ્રમાદ હતો, એ મૂર્ખામી હતી, એ અજ્ઞાન હતું, એ મિથ્યાત્વ હતું, એટલે એ થયું. પણ હવે શું કરવું એનો નિર્ણય કરવો. અને એ થયું છે એ બીજાએ કરાવ્યું છે એમ પણ નથી, એ મારી ભૂલને કારણે થયું છે, એને માટે જવાબદાર હું છું, એ અપરાધ મારો છે. ગુરુદેવ કહે છે કે એ ચેતનમાં જે ચંચળ કલ્લોલો એ જે થયા, વિકલ્પો થયા જાત જાતના, એ પર્યાયમાં થયા, ને એ પોતાના અપરાધથી થયા છે. અને પોતાના અપરાધથી થાય છે ત્યારે શું થાય કે પરદ્રવ્ય તો નિમિત્ત માત્ર રહી જાય છે, એ કંઈ પરદ્રવ્ય કરાવે છે એમ થતું નથી. પોતાના અપરાધથી થયું છે એટલે પરદ્રવ્ય જે છે એના ઉપર તમે દોષનો ટોપલો ઢોળતા હોય કે આણે આવીને મને આમ કરાવ્યું, એ વાત ખોટી છે. એ તો નિમિત્ત હતું. આણે મને કચડી નાખ્યો, આને મને ટક્કર મારી, આને મારી ગાડીને નુકસાન કર્યું, આને મને આમ કર્યું, આને મને તેમ કર્યું, એવા વિકલ્પો જે છે એમાં પરદ્રવ્ય તો નિમિત્ત માત્ર છે. એવા વિકલ્પો જે થયા એ વિકલ્પોમાં એ પોતે જ જવાબદાર છે, એ પોતે જ અપરાધી છે. પણ અહીંયા તો ભગવાન આત્માનું જેને દર્શન થયું છે, પોતાના સ્વરૂપમાં ગયો છે, એને હવે એ બધા વિકલ્પો સમી ગયા છે, વિકલ્પનો વંટોળ હવે રહ્યો નથી, એટલે એનો નિરોધ થઈ જાય છે. અને એના નિરોધ વડે, વિકલ્પોના નિરોધ વડે એ ચૈતન્ય સ્વરૂપને અનુભવે છે. જો વિકલ્પો સાથે રહ્યો છે તો આત્મ સ્વરૂપને અનુભવશે નહીં, એ વિકલ્પોમાં ને વિકલ્પોમાં જ રહી જશે. એટલે એવા વિકલ્પોના નિરોધ વડે વિકલ્પો ઉત્પન્ન થાય જ નહીં. નિરોધ એટલે નવા ઉત્પન્ન ન થાય. ભગવાન આત્માનો જેને અનુભવ કર્યો છે, જે ચાર પ્રકારે વાત કરી એવો પોતે નિર્ણય કર્યો, અને પછીથી હવે એ પોતાના સ્વભાવમાં સ્થિરતા કરી રહ્યો છે, ત્યારે કોઈ વિકલ્પ ઉત્પન્ન થતા નથી. એટલે એનો અર્થ એવો થયો કે એ વિકલ્પો, એક ચંચળતા, એનો નિરોધ થતા હવે પોતે ચૈતન્ય સ્વરૂપને અનુભવતો, કે જેમાં હું પોતાના અજ્ઞાન વડે આત્મામાં ઉત્પન્ન થતા જે આ ક્રોધાદિક ભાવો, તે સર્વ ભાવોને હું ક્ષય કરું છું. ચૈતન્ય સ્વરૂપને અનુભવતા હું કોઈ ક્રોધાદિક ભાવો રૂપે પરિણમતો નથી, એવા ભાવોનો ક્ષય કરું છું, કે એટલે એવા ભાવો ઉત્પન્ન થતા જ નથી. ક્રોધાદિક વિકાર ઉત્પન્ન કેમ થાય છે, આપણે ઘણી વાર આની વાત કરી છે. તો કહે છે કે સ્વરૂપનું જ્ઞાન નથી માટે, પોતાના સ્વરૂપનું જ્ઞાન નથી માટે અજ્ઞાનીને એવા ભાવો થાય છે. સ્વરૂપનું જ્ઞાન નથી, જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ એને જાણ્યું નથી, એટલે અજ્ઞાનને કારણે ક્રોધાદિક ભાવો થાય છે, આશ્રવો થાય છે. એક વાત. બીજી વાત, આપણે જાણીએ છીએ કે જ્ઞાનીને પણ એવા શુભ ભાવ કે અશુભ ભાવ થાય છે, તો કેમ થાય છે? તો કે એમને પ્રમાદ ક્યારેક આવી જાય છે, અથવા તો પોતાનો પુરુષાર્થ સાચો જેવી રીતે ઉપડ્યો છે એમાં ક્યાંક નબળાઈ થાય છે, પુરુષાર્થમાં નબળાઈ પડે છે, ધીરાશ આવી જાય છે, તો પછી એવા શુભ ભાવ આવે છે. એટલે કહે છે કે સ્વરૂપનું જ્ઞાન નથી માટે પોતાના અજ્ઞાન વડે આશ્રવો ઉત્પન્ન થાય છે. પરંતુ કહે છે કે હવે પરદ્રવ્યનું લક્ષ છોડી સ્વરૂપ ભણી ઢળતા નિજ ચૈતન્ય સ્વરૂપને અનુભવતો હું જે આ ક્રોધાદિક ભાવો તે સર્વનો નાશ કરું છું, ક્ષય કરું છું. જ્ઞાન દર્શન સ્વરૂપ પરિપૂર્ણ એક શુદ્ધ વસ્તુ જે આત્મા, તેનો અનુભવ કરતા આશ્રવોથી નિવર્તું છું. પ્રશ્ન અહીંયા એક બીજો લીધો છે વ્યવહાર સંબંધીનો, કે વ્યવહાર સાધન છે કે નહીં. જ્યારે એમ કહ્યું કે પોતે પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરે છે, પોતાના સ્વરૂપમાં રહે છે, એટલે એના દ્વારા જ એ આશ્રવોથી નિવૃત્ત થાય છે, આશ્રવોથી નિવર્તે છે. એમ જ્યારે કહ્યું તો કે બીજી કોઈ રીત ખરી કે નહીં, વ્યવહાર સાધનથી પણ થાય ને એમ, પંચાસ્તિકાયમાં આવે છે, એના દ્વારા પણ એ આશ્રવો રહિત થાય કે નહીં એમ. ગુરુદેવ કહે છે કે પંચાસ્તિકાયમાં ભિન્ન સાધ્ય સાધનની વાત આવે છે, પરંતુ એ સાધનનું નિરૂપણ બે પ્રકારે છે. સાધન બે પ્રકારના નથી, સાધન તો એક જ પ્રકારનું છે, સાધનનું નિરૂપણ. સાધન જે કહેવામાં આવ્યા છે એ કથનીમાં બે પ્રકાર છે, પણ સાધન તો એ જ છે. શું છે? એક જ છે. પોતાના સ્વરૂપમાં જવું એ જ એકમાત્ર સાધન છે. એ દ્વારા જ એ મોક્ષ માર્ગ છે, એ દ્વારા જ પૂર્ણતાને પ્રાપ્ત કરી શકાય છે. સાધન તો એક જ પ્રકારનું છે, એનું નિરૂપણ બે પ્રકારે છે. એટલે વ્યવહારથી એ કહેવામાં આવે, જે સાથે રહેવું હોય એને નિમિત્તને દર્શાવવામાં આવે, એ બધું વ્યવહારથી કહેવામાં આવે છે. હવે એનો વિસ્તાર આપણે વધારે નથી લેતા. અહીંયા એક બીજી વાત છે મહત્વની, એ લઈએ. પાના નંબર 67 ઉપર અહીંયા બીજા પેરેગ્રાફમાં કહે છે કે આત્મામાં પુણ્ય પાપના ક્રોધાદી ભાવો ક્યાંથી થયા? એ ભાવો કાંઈ જડમાં તો થયા નથી, એટલે આત્મામાં તો થયા છે ને. પ્રશ્ન પાછો આપણને થાય કે ભાઈ તમે એમ કહો છો કે આ બધા નહીં નહીં નહીં, પણ એ આત્મામાં તો થાય છે, એને લીધે થઈને બંધ પણ જીવને જ પડે છે ને, એને ભોગવવા જીવે પડે છે ને, તો શું? એટલે ફરીથી એની વાત વધારે સ્પષ્ટ કરી છે કે એ ભાવો કાંઈ જડમાં તો થયા નથી, પોતાની પર્યાયમાં પોતાના અપરાધથી થયા છે, પોતાના અજ્ઞાનથી ઉત્પન્ન થયા છે. અને અજ્ઞાન વડે ઉત્પન્ન થયેલા તે આશ્રવો જ્ઞાન દ્વારા દૂર કરી શકાય, બહુ સહેલી વાત છે. એટલે અજ્ઞાન વડે ઉત્પન્ન થયેલા તે આશ્રવો દ્રવ્ય દ્રષ્ટિ વડે જ્ઞાન થાય, એટલે આત્માનું જ્ઞાન થાય એટલે એ બધા જાય. એટલે દ્રવ્ય દ્રષ્ટિ, દ્રવ્ય એટલે આત્મદ્રવ્ય, એના ઉપર દ્રષ્ટિ કરતા શુદ્ધ ચૈતન્યનો આશ્રય થાય, અને એવા પુરુષાર્થ વડે એ જ્ઞાન થતા એ અજ્ઞાન દૂર થાય અને આશ્રવો જાય, એ વાત અહીંયા લીધી છે. દ્રવ્ય દ્રષ્ટિ કરતા, દ્રવ્ય દ્રષ્ટિ કરતા બધા આશ્રવો જે છે એ સમી જાય છે, સંવર થાય છે. એટલે દ્રવ્ય દ્રષ્ટિમાં સર્વ આશ્રવોની નાસ્તિ છે, તેથી સર્વને ક્ષય કરું છું એમ કહ્યું છે. એ સમય પછી કોઈ આશ્રવ હોતો નથી. દ્રવ્ય દ્રષ્ટિમાં સર્વ આશ્રવોની નાસ્તિ છે, તેથી સર્વને ક્ષય કરું છું એમ કહ્યું છે. અલ્પ અસ્થિરતા રહી છે તે પણ પુરુષાર્થના બળે અલ્પકાળમાં ક્ષય થવા યોગ્ય છે, તેથી સર્વને ક્ષય કરું છું એમ લીધું છે. પ્રથમ તો આવો વિકલ્પમાં નિશ્ચય થાય છે અને પછીથી એ અનુભવ સહિત એ માર્ગમાં પ્રવર્તે છે. એમ આત્મામાં નિશ્ચય કરીને જ્યારે એ આવો નિશ્ચય કરે છે અને પછી એ પોતે જે છૂટે છે એની અહીંયા વાત હવે આગળ કહે છે. પેલો વાહણનું જે ઉદાહરણ આપ્યું છે એ વાત હવે રહે છે. તો ટીકામાં એમ કહ્યું છે ને કે એમ આત્મામાં નિશ્ચય કરીને ઘણા વખતથી પકડેલું જે વહાણ તેને જેણે છોડી દીધું છે, એવા સમુદ્રના વમળની જેમ જેણે સર્વ વિકલ્પોને જલ્દી વમી નાખ્યા છે, એવો નિર્વિકલ્પ અચલિત નિર્મળ આત્માને અવલંબતો વિજ્ઞાન ઘન થયો થકો આ આત્મા આશ્રવોથી નિવર્તે છે. હવે અહીંયા સમુદ્રના વમળની માફક કહ્યું છે. સમુદ્રના વમળ, જે વમળ પેદા થયું છે એ વમળ જ્યારે સમી જાય છે, એવો જ્યારે સમુદ્ર એની સ્થિતિ જે થાય છે, વમળને સમી જાય ને જે સ્થિતિમાં આવે છે, એ રીતે આ આત્મા પણ વિકલ્પોને સમાવી દે છે, વિકલ્પો ચાલ્યા જાય છે અને જે સ્થિતિ થાય છે એ વખતે એ હવે કોઈ રીતે ચલિત થતો નથી. એટલે વિકલ્પ વિનાનો નિર્વિકલ્પ અચલિત થાય છે. આ વાતને ગુરુદેવે સમજાવી છે કે કઈ રીતે, તો કે જો આત્મામાં આમ નિશ્ચય કરીને એમ કહ્યું છે, ભાઈ માર્ગ જેવો છે તેવો પ્રથમ નિશ્ચય કરવો જોઈએ, પહેલી વાત. તેમાં બીજી રીતે માનવા જઈશ તો માર્ગ આ નહીં આવે. મિથ્યાત્વના આશ્રવથી નિવર્તવા માટે પહેલા શું કર્યું એણે? પહેલા દ્રવ્યસૂત્રનો અભ્યાસ કરીને આવો નિર્ણય કર્યો, નિશ્ચય કર્યો. એટલે પહેલા આંગણામાં ઉભા રહીને પોતાની ચીજ આ છે એવો યથાર્થ નિશ્ચય કરવો જોઈએ. આંગણામાં એટલે જે ઘરમાં તમારે પ્રવેશ કરવો છે એના આંગણા સુધી પહોંચવું. ત્યાં સુધી પહોંચો છો ત્યારે તો હજી અંદર તમે પ્રવેશ્યા નથી. એટલે એવી રીતે ભગવાન આત્મામાં જ્યારે જવું છે, એનો અનુભવ કરવો છે, તો ત્યાં સુધી તમે પહોંચો છો ત્યાં સુધી તો હજી વિકલ્પ રહ્યા છે. એટલે ત્યાં આંગણામાં ઉભા રહ્યા છો ત્યારે તમને દ્રઢ નિશ્ચય છે, નિર્ણય થયો છે, અને એ વખતે જે વિકલ્પો છે તે પણ એવા જ છે કે અંદર જવું છે, એવા જ વિકલ્પ છે. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે પહેલા આંગણામાં ઉભા રહીને પોતાની ચીજ આ છે, જ્યાં અંદર જવું છે એ ચીજ પોતાની છે, એવો યથાર્થ નિશ્ચય કરવો જોઈએ. ઘરમાં પ્રવેશીએ પહેલા આ ચીજ મારી છે એમ નિર્ણય થાય તો ઘરમાં જવાય ને, કોકના ઘરમાં થોડું જવાય. આવો નિશ્ચય કરીને અંદર પ્રવેશીને અનુભવ વડે સર્વ આશ્રવોનો ક્ષય કરું છું, એટલે પછી હવે કોઈ વિકલ્પો રહેતા નથી. અંદરમાં જાય છે તો પછી કોઈ વિકલ્પ રહેતા નથી. અને એમાં હવે પુરુષાર્થની વાત કરતા કહે છે કે આ અપ્રતિહત પુરુષાર્થના ઉપાડની વાત કરી. અપ્રતિહત એટલે શું? શબ્દ સમજવા જેવો છે. અપ્રતિહત પુરુષાર્થ, પાછો ન પડે તેવો પુરુષાર્થ, હારે નહીં એવો પુરુષાર્થ, એમાંથી પડે નહીં, પડવાનું થાય નહીં એવો પુરુષાર્થ, અપ્રતિહત પુરુષાર્થ. અપ્રતિહત પુરુષાર્થની વાત હવે અહીંયા કરવી છે. હવે એ વાતને કરતા કહે છે 68મા પાના ઉપર, પહેલા તો પેલું વમળનું સમજાવે છે અને એમાં પછી આગળ વધતા અપ્રતિહત પુરુષાર્થ થાય છે એ વાત આગળ જણાવે છે. તો વમળના ઉદાહરણને અહીંયા સરસ રીતે સમજાવ્યું છે 68મા પાના ઉપર કે જુઓ, ઘણા વખતથી પકડેલું જે વહાણ તેને જેણે છોડી દીધું છે એવા સમુદ્રના વમળની જેમ. વમળમાં ફસાયેલું વહાણ હતું એ હવે વમળ સમી ગયું એટલે છૂટી ગયું. એવી રીતે સર્વ વિકલ્પોને જલ્દી વમી નાખ્યા છે તે આશ્રવોથી નિવૃત્ત થાય છે. વમળે ઘણા વખતથી વહાણને પકડ્યું હતું, તે વમળ છૂટે એટલે વહાણ ગતિ કરે, વમળ બંધ થાય એટલે વહાણ પછી ત્યાંથી નીકળે. સમુદ્રના વમળની જેમ સર્વ વિકલ્પો જેણે જલ્દીથી વમી નાખ્યા છે, સમુદ્રએ જેમ વમળોને બંધ કરી દીધા, વમળો રહિત થઈ ગયો એ સમુદ્ર, એવી રીતે આ જીવ જેમ વિકલ્પોથી રહિત થઈ ગયો, વિકલ્પોને જેણે વમી નાખ્યા તે આશ્રવોથી નિવૃત્ત થાય છે. એમ થતાં આશ્રવો હવે ઉત્પન્ન થતા નથી. વિકલ્પોને વમી નાખ્યા એટલે કે ફરીથી તે હવે ઉત્પન્ન થશે નહીં, એમ અર્થ છે. અહીંયા તો એમ કહેવું છે, વિકલ્પોને વમી નાખ્યા એટલે કે હવે તે ફરીથી ઉત્પન્ન થશે નહીં. હવે અહીંયા એક પ્રશ્ન થાય કે એમ થાય તો પછી આ તો સમ્યક દર્શનની વાત થઈ, તેને વિકલ્પ નહીં આવે, બિલકુલ નહીં આવે. ના, હવે એને એ દ્રષ્ટિમાં નથી રહ્યા, એ વિકલ્પો પોતાના છે એવું દ્રષ્ટિમાં નથી રહ્યું. વિકલ્પો જે છે હવે છૂટી ગયા છે એટલે હવે એની શ્રદ્ધામાંથી છૂટી ગયા છે કે મારા છે એમ, એટલે એ કાયમ માટે છોડી દીધા છે. અહીંયા એમ કહ્યું ને, વિકલ્પોને વમી નાખ્યા છે એટલે કે ફરીથી હવે ઉત્પન્ન થશે નહીં, એટલે કે એવા ભાવે ઉત્પન્ન નહીં થાય કે એ હું છું, એ વિકલ્પો મારા છે, એવા ભાવે ઉત્પન્ન હવે થવાના નથી. કેમ કે એને સ્વભાવ તો આવે છે, એ વખતે વિકલ્પ તો હોય છે, એટલે અહીંયા એનો અર્થ એ છે. એને હવે એ શ્રદ્ધામાં એમ થઈ ગયું છે કે એ મારું સ્વરૂપ નથી, એમ એને વિકલ્પોને વમી નાખ્યા છે. અને એમ થયું છે એટલે નિર્વિકલ્પ થતા એને વાર લાગતી નથી. અને પ્રવચન સારની ગાથા 92માં આવે છે એની વાત લીધી છે. અહીંયા કહે છે કે અને તે બહિર મોહદ્રષ્ટિ, બહિર્મોહદ્રષ્ટિ બહાર તરફનો મોહ રાગની દ્રષ્ટિ, એ બહિર્મોહદ્રષ્ટિ તો આગમ કૌશલ્ય તથા આત્મજ્ઞાન વડે હણાઈ ગઈ હોવાથી, આગમ દ્વારા દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરીને સમજીને, તર્ક દ્વારા સમજીને, નિર્ણય કરીને અને પછી આત્મજ્ઞાન થતાં એ બહિર્મોહદ્રષ્ટિ જે છે એ તો ચાલી જાય છે, હણાઈ જાય છે. એટલે હવે મનને ફરીને ઉત્પન્ન થવાની નથી, મનમાં હવે એ બહારનું લક્ષ્ય કરવાવાળી દ્રષ્ટિ ઉત્પન્ન થતી નથી. એ જ વાત અહીંયા વિકલ્પો હવે ઉત્પન્ન થતા નથી એની સાથે લીધી છે. એટલે આ પંચમહારાણા મુનિ કહે છે કે આવી અપ્રતિહત ભાવની વાત છે. દ્રષ્ટાંતમાં એમ લીધું છે કે વમળ છૂટતા વહાણને છોડી દીધું છે. સિદ્ધાંતમાં એમ કહ્યું કે જ્ઞાન સ્વરૂપમાં જ્યાં એકાગ્ર થયો એટલે વિકલ્પો તૂટી ગયા, ત્યાં વિકલ્પોને એવા વમી નાખ્યા કે ફરીને હવે તે ઉત્પન્ન થવાના નથી. મુનિરાજ કહે છે કે અમે હવે અપ્રતિહત ભાવે ઉપડ્યા છીએ એટલે હવે પાછા પડવાના નથી, ક્ષયક્ષમમાંથી ક્ષાયિક સંકિત લેશું અને પછી પડવાની તો કોઈ વાત જ નથી. બહુ સરસ વાત મૂકી છે પુરુષાર્થની વાત, અને અપ્રતિહત ભાવે પુરુષાર્થ મુનિનો વર્તે છે. સમ્યક દ્રષ્ટિનો પુરુષાર્થ અપ્રતિહત ભાવે જ હોય છે. સમયનો ગાળો ઓછો વધતો ભલે થાય પણ એથી કરીને અંદરમાં ભાવ તો અપ્રતિહત ભાવ જ છે, પડવાની તો કોઈ વાત હોતી જ નથી. પડવા પડવાની વાત જે છે એ લાખો સંકિતિમાં કોઈકને ક્યારેક થોડી ક્ષણ પૂરતું પડવાનું થયું હોય એ વાતને સૌથી પહેલી પકડીને બેસી જાય. શિકાગોની શિબિર હતી ગઈ સાલ નહીં, એની આગલી સાલમાં મને બરાબર યાદ છે, ત્યાં આ સંકિતની સમ્યક દર્શનની વાત હતી. સમ્યક દર્શનના પુરુષાર્થનો કેવો વિષય હતો અને એના ઉપર તો એક ભાઈએ પડવાની વાત ન લીધી. તો પડવામાં તો એવું પણ બને ને કેમ કે વધારે વધારે કેટલો સમય થાય, તમે કીધું પડવાનું હોય એટલું થતું જ નથી આ તે બધું, તો અર્ધ પદ્ધત ગુજગળ પરાવર્તન કાળ કેમ કે એટલું જ વાંચ્યું હતું એ પકડીને લઈને આવ્યા હતા. મેં કીધું એવું કોને થાય છે, કોને અર્ધ પૂતગલ પરાવર્તન કાળ સુધી સમકીતીને રખડવું થાય એ કોને થાય, એવા કેટલા જે જ્વલ્લે જ થાય, લાખો કરોડોમાં કોઈક સમકીતીને એટલો કાળ જાય, પણ તોય છેવટે તો શું થાય છે, એ પછી પકડતું નથી. અને એની બધી એવી જે અપવાદરૂપ વાત હોય એને જ પહેલી પકડે, શું કરવું હવે એનું. કેમ કે ક્યારેક ક્યારેક ક્યાંક ક્યાંક કોક પાસેથી કંઈક સાંભળી લીધું અને તેવી અપવાદરૂપ વાત પકડીને પછી ક્યારેય પછી ધર્મની વાતમાં પડે જ નહીં, જાય જ નહીં. અહીંયા તો અપ્રતિયત ભાવની વાત કરી છે. અરે ભાઈ, એ પડવાનો જ નથી, સમકીથી ક્યાં પડવાનો છે, જેને સમ્યક દર્શન થયું છે એ પડવાનો જ નથી. એ વધુમાં વધુ 15 ભાવ કૃપાળુ દેવે કયા છે, પણ 2-4-5 ભાવમાં જ એ તો મોક્ષે જાય છે, એનો પુરુષાર્થ તો ઉપડેલો જ છે. દ્રષ્ટિ બદલાય પછી એમાં કંઈ બાકી રહેતું જ નથી. કદાચ અર્ધપૂતગળ પરાવર્તન કાળ ગયો હોય તોય શું છે, તોય એ છેવટે તો મોક્ષે જાય છે કે નથી જતો. અહીંયા હવે આગળ એક વાત કરે છે એ લઈએ. પર્યાય જ્યાં દ્રવ્ય સન્મુખ ડળી એટલે તે દ્રવ્યથી અભેદ થઈ. ખરેખર તો પર્યાય પર્યાયમાં તન્મય છે, દ્રવ્યમાં નહીં. અહીંયા આપણે એમ કહીએ છીએ કે પર્યાય જ્યાં દ્રવ્ય સન્મુખ ઢળી એટલે તે દ્રવ્યથી અભેદ થઈ, દ્રવ્ય અને એની વચ્ચે ભેદ રહ્યો નહીં. હવે ભેદ ના રહ્યો એટલે એમાં આપણે જે વાત કરીએ છીએ કે પોતે પોતાના સ્વરૂપને અદ્વૈતપણે અનુભવે છે, બે પણે નહીં પણ અદ્વૈતપણે, પર્યાય એક રૂપ થઈને અનુભવે છે એટલે અદ્વૈતપણે અનુભવે છે. છતાંય અહીંયા સ્પષ્ટતા કરી છે ગુરુદેવે કે ખરેખર તો પર્યાય પર્યાયમાં તન્મય છે, જાણે છે દ્રવ્યને એ દ્રવ્યમાં તન્મય નથી. પર્યાય પર્યાયમાં તન્મય છે, દ્રવ્યમાં નહીં. તન્મય એટલે પર્યાય દ્રવ્યાભિમુખ થઈ, દ્રવ્ય અભિમુખ થઈ, દ્રવ્ય પ્રતિ ઢળી છે એમ એનો અર્થ થાય છે. વિજ્ઞાન ઘન થયો એટલે શું કે જ્ઞાનની પર્યાય જે અસ્થિર બહિર્મુખ હતી તે દ્રવ્યમાં અંતર્મુખ વળી અને સ્થિર થઈ, તેને વિજ્ઞાન ઘન થયો કહેવામાં આવે છે. 74મી ગાથામાં આવશે કે જેમ જેમ વિજ્ઞાન ઘન સ્વભાવ થતો જાય છે તેમ તેમ આશ્રવોથી નિવૃત્ત થતો જાય છે. આ પર્યાયની વાત છે. વસ્તુ ત્રિકાળી તો વિજ્ઞાન ઘન સ્વભાવ છે, પણ પર્યાયમાં વિજ્ઞાન ઘન પણ આવે છે. શું વાત છે, પર્યાયમાં હવે આ આવે છે કે જેમ જેમ વિજ્ઞાન ઘન સ્વભાવ થતો જાય એટલે પર્યાયમાં જેમ 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 એકાગ્રતા વધતી જાય છે, ઉગ્ર પુરુષાર્થ થતો જાય છે એની વાત કરવી છે. તેમ તેમ આશ્રવોથી નિવૃત્ત થતો જાય છે. અને આ જે વાત કરી તે પર્યાયની, વસ્તુ ત્રિકાળ તો વિજ્ઞાન ઘન સ્વભાવ છે એ તો છે, અને તેમાં એકાગ્ર થતા તે પર્યાયમાં વિજ્ઞાન ઘન થયો, એમાં એકાગ્ર થતા એ પછી પર્યાયમાં વિજ્ઞાન ઘન થાય છે, અને એમ વિજ્ઞાન ઘન થયો થકો એ આશ્રવોથી નિવૃત્ત થાય છે, અને આ જ આશ્રવોથી નિવૃત્ત થતા થવાનો એકમાત્ર માર્ગ છે. હોય ત્રણ કાળમાં પરમાર્થનો એક જ પંથ. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે ભાવાર્થની અંદર કોઈ ખાસ વિશેષ વાત નથી, આપણે આ બધી જે વાત કરી ગયા તે કરી લીધી છે, એટલે ભાવાર્થ બધાએ જાતે વાંચી લેવાનો છે. ભાવાર્થ વાંચશો એટલે સહેજ જ સરળતાપૂર્વક આખી ગાથા ઉપર ગુરુદેવે જે વાત કરી છે એ બધી બરાબર યાદ આવી જશે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમો પદ તે વર તે જયતે પ્રણમો પદ તે વર તે જયતે